એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની, આમ તો નાનકડું પણ બહુ ગહન પુસ્તકની ચર્ચા કરવાના છીએ જે આપણા સમયની એનો નાળ પારખે છે. લ્યુસિયાનો ફ્લોરિડીનો પુસ્તક ઇન્ફોર્મેશન, અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન.
હા, અને વાત એવી છે ને કે આપણે બધા માહિતી યુગ, ઇન્ફોર્મેશન એજમાં જીવીએ છીએ એવું કહીએ તો છીએ, પણ ક્યારે અટકીને વિચાર્યું છે કે આ માહિતી એટલે ખરેખર શું? એમ કે એ આપણા જીવનને, આપણી ઓળખને, આખી દુનિયાને કેવી રીતે બદલી રહી છે?
બરાબર.
આ પુસ્તક છે ને એ આ જ મોટા મૂળભૂત સવાલો સુધી પહોંચવાની કોશિશ કરે છે.
બિલકુલ. આજે તો જુઓ, માહિતી એટલે શક્તિ, માહિતી એટલે પૈસા, માહિતી એટલે કનેક્શન, લગભગ બધું જ. પણ આ શબ્દ એટલો બધો વપરાય છે, એટલો વ્યાપક થઈ ગયો છે કે આમ એની ગૂંચ ઉકેલવી બહુ જરૂરી બની જાય છે. ફ્લોરિડીનું આ પુસ્તક બરાબર એ જ કામ કરે છે, આપણને થોડી સ્પષ્ટતા આપે છે.
અને આ સ્પષ્ટતા ખબર છે આજે કેટલી જરૂરી છે, કારણ કે આપણે ખાલી માહિતી વાપરતા નથી, આપણે એનાથી સતત ઘડાઈ રહ્યા છીએ, આપણી જાણ બહાર પણ.
તો ચાલો આજના આ ચર્ચામાં આપણે લ્યુસિયાનો ફ્લોરિડીના મુખ્ય વિચારોને જરા સમજવાનો પ્રયત્ન કરીએ અને જોઈએ કે તે આપણા માટે શું અર્થ ધરાવે છે.
તો શરૂઆત કરીએ લેખકથી જ. કોણ છે આ લ્યુસિયાનો ફ્લોરિડી? આમનો પરિચય આપો ને જરા.
ચોક્કસ. લ્યુસિયાનો ફ્લોરિડી એ મૂળ ઇટાલિયન ફિલોસોફર છે, પણ હવે તો એમનું નામ વિશ્વભરમાં જાણીતું છે. હાલ તેઓ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં છે, ત્યાં ફિલોસોફી અને એથિક્સ ઓફ ઇન્ફોર્મેશનના પ્રોફેસર છે. એમ કે માહિતીનું તત્વજ્ઞાન અને નીતિશાસ્ત્ર ભણાવે છે, અને ત્યાં એમની પોતાની ડિજિટલ એથિક્સ લેબ પણ છે.
ઓહ, સરસ.
હા, અને એટલું જ નહીં, ઓક્સફર્ડ ઇન્ટરનેટ ઇન્સ્ટિટ્યૂટ અને ઇટાલીની બોલોગના યુનિવર્સિટી સાથે પણ જોડાયેલા છે, એટલે એમનું કામ બહુ વ્યાપક છે. અને એમને ફિલોસોફી ઓફ ઇન્ફોર્મેશન અને ઇન્ફોર્મેશન એથિક્સના સ્થાપક ગણવામાં આવે છે. આ તો બહુ મોટી વાત કહેવાય. આજના ડિજિટલ જમાનામાં આ કેટલું મહત્વનું છે. સાંભળ્યું છે કે એમના નામે 200થી વધુ પ્રકાશનો છે, અને પેલું ધ ફોર્થ રેવોલ્યુશન પુસ્તક પણ એમનું જ ને?
હા, એ જ.
પણ એમની ખાસ વાત શું છે? મતલબ કે એમના વિચારો આટલા બધા કેમ ધ્યાનમાં લેવાય છે?
એમની વિશિષ્ટતા એ છે, મને લાગે છે, કે તેઓ તત્વજ્ઞાન જેવા ગહન વિષયને આજની ટેકનોલોજી, નીતિશાસ્ત્ર અને સમાજ સાથે જોડે છે. એ ખાલી થિયરીની વાતો નથી કરતા, પણ આજે આપણે જે ગેજેટ્સ વાપરીએ છીએ, જે ઓનલાઈન દુનિયામાં જીવીએ છીએ, એની આપણા પર શું અસર થાય છે એની નક્કર ચર્ચા કરે છે. અને પેલું તમે પૂછ્યું ને કે કેમ એમના વિચારો મહત્વના છે, તો જુઓ, મોટી મોટી ટેક કંપનીઓ અને સરકારો પણ એમની સલાહ લે છે, એટલે એમના વિચારો ખાલી યુનિવર્સિટી પૂરતા સીમિત નથી, એનો વ્યવહારુ પ્રભાવ પણ છે. માહિતીને એ માત્ર ટેકનિકલ રીતે નહીં, પણ એક ઊંડા દાર્શનિક દૃષ્ટિકોણથી જુએ છે, એ એમની ખાસિયત છે.
ઓકે, તો હવે સીધા પુસ્તક પર આવીએ. ઇન્ફોર્મેશન, અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન, આનો મુખ્ય વિચાર શું છે આમ ટૂંકમાં કહીએ તો?
ફ્લોરિડીનો મૂળ તર્ક એમ કહી શકાય એ છે કે માહિતી એ આપણા સમયનો સૌથી મૂળભૂત, સૌથી પાયાનો ખ્યાલ બની ગયો છે, અને કદાચ સૌથી શક્તિશાળી પણ. અને આને લીધે શું થયું છે, આપણે માનવ ઇતિહાસની એક એવી ક્રાંતિમાંથી પસાર થઈ રહ્યા છીએ જે પહેલા ક્યારે નથી થઈ, જેને તેઓ ચોથી ક્રાંતિ કહે છે.
ચોથી ક્રાંતિ, આ શબ્દ જરા ભારે લાગે છે. પહેલી ત્રણ કઈ હતી અને આ ચોથી એનાથી કઈ રીતે જુદી પડે છે, કંઈક સમજાવશો?
હા, ચોક્કસ. ફ્લોરિડી બહુ સરસ રીતે સમજાવે છે. જુઓ, પહેલી ત્રણ ક્રાંતિઓએ બ્રહ્માંડમાં આપણું, એટલે કે માનવજાતનું સ્થાન શું છે એની આપણી સમજના હચમચાવી નાખી. પહેલી, કોપરનિકસે કહ્યું કે ભાઈ, પૃથ્વી કઈ બ્રહ્માંડનું કેન્દ્ર નથી, આપણે સાઈડમાં છીએ.
હા, એ તો મોટો ફટકો હતો આપણા અહંકારને.
બરાબર. પછી બીજી, ડાર્વિને કહ્યું કે આપણે કંઈ ભગવાનના ખાસ બનાવેલા નથી, આપણે તો પ્રાણી જગતનો જ એક ભાગ છીએ, ઉત્ક્રાંતિથી આવ્યા છીએ. અને ત્રીજી, ફ્રોઇડે કહ્યું કે આપણે આપણા મનના પણ પૂરેપૂરા માલિક નથી, પેલું અચેતન મન છે ને, એ ઘણું બધું કંટ્રોલ કરે છે. આ ત્રણે આપણા સેન્ટર ઓફ ધ યુનિવર્સ હોવાના ખ્યાલ પર પ્રહાર હતા.
અચ્છા, અને આ ચોથી ક્રાંતિ એ શું કરે છે?
તો ચોથી ક્રાંતિ જે અત્યારે ચાલી રહી છે એ માહિતી અને કમ્પ્યુટિંગ ટેકનોલોજીથી ચાલે છે, અને એ આપણી બુદ્ધિ, આપણી વિચારવાની ક્ષમતા, એની વિશિષ્ટતા પર જ સવાલ ઉઠાવે છે. આપણે માનતા હતા કે વિચારવું, શીખવું, નિર્ણય લેવો આ બધું તો ખાલી માણસ જ કરી શકે, પણ હવે
હવે મશીનો પણ કરવા લાગ્યા છે, એઆઈ ને એ બધું.
બસ એ જ, આ ક્રાંતિ આપણી પોતાની ઓળખ શું છે, આપણું અસ્તિત્વ શું છે એની સમજને જ મૂળમાંથી બદલી રહી છે.
એટલે પુસ્તકનો મુખ્ય હેતુ એ સમજાવવાનો છે કે આ જે માહિતી ક્રાંતિ છે એ ખાલી ટેકનોલોજીનો ખેલ નથી, પણ એ આપણી જાત વિશેની સમજ, આપણા સમાજ અને આપણી નૈતિક જવાબદારીઓને પણ બદલી રહી છે.
એકદમ બરાબર. આ પુસ્તક આપણને ઇન્ફોસ્ફિયર એટલે કે માહિતી મંડળ, એક એવી દુનિયા જ્યાં ઓનલાઈન અને ઓફલાઈન બધું ભેગું થઈ ગયું છે એને સમજવા માટેના, આમ કહીએ તો વૈચારિક સાધનો આપે છે. અને આજના માહિતીના યુગમાં કઈ રીતે જીવવું, કઈ રીતે નેવિગેટ કરવું એની સમજ આપે છે.
ચાલો તો હવે થોડું ઊંડા ઉતરીએ, પુસ્તકના કેટલાક મુખ્ય વિચારોને વધુ વિગતે સમજીએ. સૌથી પહેલો અને આમ તો સૌથી અઘરો સવાલ, ફ્લોરિડીના મતે માહિતી એટલે શું? આ શબ્દ આપણે રોજ કેટલી વાર વાપરીએ છીએ, પણ એની કોઈ ચોક્કસ વ્યાખ્યા ખરી?
હા, આ ખરેખર મોટો પડકાર છે. ફ્લોરિડી પણ એ સ્વીકારે છે. તેઓ શરૂઆત કરે છે ક્લાઉડ શેનનના કામથી. શેનને 1940ના દાયકામાં માહિતીનો ગાણિતિક સિદ્ધાંત આપ્યો, જેણે આખી ડિજિટલ ક્રાંતિનો પાયો નાખ્યો. શેનન માટે માહિતી એટલે શું? અનિશ્ચિતતામાં ઘટાડો. અને એને માપવા માટે એમણે બીટનો ખ્યાલ આપ્યો. આ ટેકનિકલી બહુ જ ઉપયોગી સાબિત થયો, પણ
એમાં એક મોટી ખૂબી નહોતી, ખરું ને? એ માહિતીના અર્થને ધ્યાનમાં નહોતું લેતું. જેમ કે કેટ અને એક્ટમાં સરખા જ અક્ષરો, સરખા જ બીટ્સ, પણ અર્થ તો સાવ જુદો.
બિલકુલ. એટલે ફ્લોરિડી ત્યાંથી આગળ વધે છે. એ કહે છે માહિતી બરાબર ડેટા પ્લસ અર્થ, ઇન્ફોર્મેશન પ્લસ મીનિંગ. સમજાયું? એટલે કે માહિતી એ ખાલી કાચો ડેટા, આમ આંકડા કે અક્ષરોનો સમૂહ નથી, પણ એવો ડેટા જે સુવ્યવસ્થિત હોય, મતલબ કે કોઈ બંધારણમાં ગોઠવાયેલો હોય અને જેનો કોઈ અર્થ નીકળતો હોય. જેમ કે ટ્રાફિક સિગ્નલ પર લાલ લાઇટ થાય એ ડેટા છે, પણ એનો અર્થ થોભો થાય એ માહિતી છે.
અહીં સુધી તો બરાબર છે, ડેટા વત્તા અર્થ. પણ હવે જે વાત આવે છે એ ખરેખર ચોંકાવનારી છે, નહીં? ફ્લોરિડી કહે છે કે માહિતી સાચી જ હોવી જોઈએ એવું જરૂરી નથી. આ કેવી રીતે બને? માહિતી તો સાચી જ હોય ને?
આજ ફ્લોરિડીના વિશ્લેષણનો સૌથી ધારદાર અને કદાચ સૌથી ક્રાંતિકારી મુદ્દો છે. તેઓ સ્પષ્ટ કહે છે કે ખોટી માહિતી, મિસઇન્ફોર્મેશન, અફવાઓ, ર્યુમર્સ, જાણી જોઈને ફેલાવેલી ભ્રામક વાતો, ડિસઇન્ફોર્મેશન, આ બધું પણ માહિતી જ છે. કેમ? કારણ કે એ પણ ડેટા જ છે જે કોઈક રીતે ગોઠવાયેલો છે અને લોકો એનો કોઈક અર્થ કાઢે છે, ભલે પછી એ અર્થ ખોટો હોય કે ગેરમાર્ગે દોરનારો હોય.
ઓહો, આ તો સીધી આજના જ જમાનાની વાત થઈ ગઈ, ફેક ન્યૂઝ અને પેલું વોટ્સએપ યુનિવર્સિટી. આપણે સતત માહિતીના ધોધમાં નાતા હોઈએ છીએ અને એમાં સાચું શું ને ખોટું શું એ પારખવું કેટલું મુશ્કેલ બની જાય છે. ફ્લોરિડી આપણને યાદ કરાવે છે કે આપણી સામે જે આવે છે એ માહિતી તો હોઈ શકે છે, પણ એ જ્ઞાન, નોલેજ છે કે નહીં, એટલે કે એ સાચી અને પ્રમાણિત માહિતી છે કે કેમ, એ ચકાસવું આપણી જવાબદારી છે.
એકદમ સાચી વાત. માહિતી અને જ્ઞાન વચ્ચેનો આ તફાવત સમજવો એ આજના ડિજિટલ નાગરિક તરીકે આપણી પહેલી અને સૌથી અગત્યની જરૂરિયાત છે એમ કહી શકાય.
ફ્લોરિડી એ પણ કહે છે, અને એ પણ રસપ્રદ છે, કે માહિતી કંઈ ખાલી માણસો જ નથી બનાવતા, એ તો કુદરતમાં પણ ભરેલી છે.
હા બરાબર, આ પણ એક મહત્વનું પાસું છે એમના વિચારનું. દાખલા તરીકે આપણું ડીએનએ જુઓ ને, એ શું છે? એ અબજો વર્ષોથી માહિતીનો સંગ્રહ અને પેઢી દર પેઢી એનું પ્રસારણ કરતું આવ્યું છે. એમાં સજીવ કેવી રીતે બનશે, કેવી રીતે કામ કરશે એની જટિલ સૂચનાઓનો કોડ છે. આખી ઉત્ક્રાંતિની પ્રક્રિયાને પણ તમે એક વિશાળ માહિતી પ્રોસેસિંગ સિસ્ટમ તરીકે જોઈ શકો. પર્યાવરણમાંથી શીખીને જે ડિઝાઇન વધુ સફળ થાય એ માહિતી આગળ વધે.
અને ભૌતિક વિજ્ઞાનમાં પણ હવે માહિતીનો ખ્યાલ બહુ મહત્વનો બની રહ્યો છે. પેલું થર્મોડાયનામિક્સમાં એન્ટ્રોપી અને માહિતીનો સંબંધ, ક્વોન્ટમ ફિઝિક્સમાં ક્વોન્ટમ ઇન્ફોર્મેશન, ત્યાં સુધી વાતો જાય છે કે શું આખું બ્રહ્માંડ જ એક મોટી માહિતી પ્રોસેસિંગ સિસ્ટમ છે.
હા, આ બધા બહુ ઊંડા સવાલો છે અને બતાવે છે કે માહિતીનો ખ્યાલ કેટલો મૂળભૂત છે. એ ખાલી આપણા ફોનની સ્ક્રીન પર દેખાતા મેસેજ પૂરતો સીમિત નથી, પણ કદાચ આખી વાસ્તવિકતાના તાણાવાણાનો જ એક ભાગ છે.
અને આ બધી વાત આપણને ફ્લોરિડીના બે સૌથી પ્રખ્યાત અને મને લાગે છે સૌથી મહત્વના ખ્યાલો તરફ લઈ જાય છે, ઇન્ફોસ્ફિયર અને ઓન લાઈફ. આ શું છે જરા સમજાવશો?
ચોક્કસ. ઇન્ફોસ્ફિયર આ શબ્દ ફ્લોરિડિયા આપ્યો છે. એનો અર્થ છે આપણું નવો વૈશ્વિક પર્યાવરણ. પણ આ પર્યાવરણ કેવું છે? એ ભૌતિક, ફિઝિકલ અને ડિજિટલ વાસ્તવિકતાઓનું મિશ્રણ છે. ફ્લોરિડી ભારપૂર્વક કહે છે કે હવે કોઈ અલગ સાયબર સ્પેસ જેવું નથી રહ્યું જ્યાં આપણે જઈએ અને પાછા આવીએ. ના, આપણે બધા ઇન્ફોસ્ફિયરની અંદર જ રહીએ છીએ 24 કલાક 7 દિવસ.
એટલે કે ઓનલાઈન અને ઓફલાઈન દુનિયા હવે અલગ નથી, એ ભેડી થઈ ગઈ છે.
બસ એ જ. અને આ ઇન્ફોસ્ફિયરમાં જીવવાનો જે અનુભવ છે એને ફ્લોરિડી ઓન લાઈફ કહે છે. ઓનલાઈન અને લાઈફને ભેગા કરીને બનાવેલો શબ્દ. એનો મતલબ એ જ કે ઓનલાઈન અને ઓફલાઈન વચ્ચેનો જે ભેદ હતો, જે દિવાલ હતી, એ હવે તૂટી રહી છે, ભૂંસાઈ રહી છે. આપણું જીવન હવે આ બંનેનું એક સીમલેસ, એકીકૃત મિશ્રણ છે. વિચારો ને, સવારે ઉઠીએ ને પહેલું કામ ફોન ચેક કરવાનું.
હા, એ તો ખરું.
પછી ઓનલાઈન ખરીદી, ગૂગલ પે કે ફોનપેથી પેમેન્ટ, ઝૂમ પર મીટિંગ, વોટ્સએપ પર વાતો, ઇન્સ્ટાગ્રામ પર ફોટા, આ બધું હવે કેટલું સહજ છે. આપણે કેટલી સરળતાથી ડિજિટલ અને ભૌતિક ક્રિયાઓ વચ્ચે આવજા કરીએ છીએ, ઘણીવાર તો ખબર પણ નથી પડતી. આ જ છે ઓન લાઈફ. હવે એ જમાનો ગયો કે ચાલો હવે ઇન્ટરનેટ પર જઈએ. ઇન્ટરનેટ તો હવે હવાની જેમ આપણી આસપાસ જ છે.
અને આ ઓન લાઈફની આપણી ઓળખ પર શું અસર થાય છે? અહીં પેલો ઇન્ફોગનો ખ્યાલ આવે છે. બરાબર
બરાબર પકડ્યું. ફ્લોરિડી દલીલ કરે છે કે આ ઓન લાઈફમાં જીવતા જીવતા આપણે ઇન્ફોક્સ બની રહ્યા છીએ. એટલે કે માહિતી જીવો. આપણી ઓળખ, આપણા સંબંધો, આપણી યાદો, આ બધું હવે ડિજિટલ માહિતીના પ્રવાહ સાથે એટલું બધું જોડાઈ ગયું છે કે એને અલગ કરવું મુશ્કેલ છે. આપણી ફેસબુક પ્રોફાઇલ, આપણે ટ્વીટ કરેલા વિચારો, આપણા ડિજિટલ ફોટો એલ્બમ્સ, આ બધું આપણી ઓળખનો જ એક ભાગ બની રહ્યું છે. આપણી ડિજિટલ સેલ્ફ અને રિયલ સેલ્ફ હવે અલગ નથી રહી.
બાપરે, જો આપણે આવા માહિતીમય પર્યાવરણમાં, એટલે કે ઇન્ફોસ્ફિયરમાં માહિતી જીવો, એટલે કે ઇન્ફોક્સ હોઈએ, તો એનો સીધો મતલબ એ થયો કે નવા પ્રકારના નૈતિક પ્રશ્નો ઊભા થવાના છે. અને અહીં જ પેલી માહિતી નીતિશાસ્ત્ર, ઇન્ફોર્મેશન એથિક્સની વાત આવે છે.
ચોક્કસપણે. કારણ કે જો આપણી ઓળખ અને આપણી વાસ્તવિકતા જ માહિતી સાથે આટલી ગાઢ રીતે જોડાઈ ગઈ હોય, તો પછી માહિતી સાથે કંઈ પણ ખોટું કરવું, એનાથી છેડછાડ કરવી, એ ખૂબ જ ગંભીર નૈતિક મુદ્દો બની જાય છે. ફ્લોરિડી કહે છે કે આપણને આ નવા યુગ માટે નવા નૈતિક માળખાની, નવા નિયમોની જરૂર છે.
આમાં સૌથી મોટો અને ચર્ચિત મુદ્દો તો ગોપનીયતાનો છે, પ્રાઇવસીનો. આપણે સામાન્ય રીતે પ્રાઇવસીને મને એકલો છોડી દો અથવા મારી અંગત વાતમાં દખલ ન કરો એ રીતે જોઈએ છે. પણ ફ્લોરિડી એને કઈ રીતે જુએ છે?
ફ્લોરિડી અને ઇન્ફોગના સંદર્ભમાં જુએ છે. એમના મતે ઇન્ફોગ્સ માટે પ્રાઇવસી એ ખાલી એકાંત નથી, પણ એનાથી ઘણું વધારે છે. એ છે પોતાની અંગત માહિતી પર નિયંત્રણ રાખવાનું અને એ માહિતી દ્વારા પોતાની ઓળખનું નિર્માણ કરવાનો અધિકાર.
સમજાયું. એટલે જ્યારે કોઈનો ડેટા ચોરાય છે કે લીક થાય છે, ત્યારે એ ખાલી થોડા ડેટાની ચોરી નથી. ફ્લોરિડી કહે છે એ વ્યક્તિની ઓળખ પર, એની પર્સનાલિટી પર હુમલો છે. આ વિચાર પ્રાઇવસીના મહત્વને એક સાવ નવા સ્તરે લઈ જાય છે.
ખરેખર આ રીતે તો વિચાર્યું જ નહોતું. આ ઉપરાંત પણ ઘણા પ્રશ્નો છે ને, જેમ કે આપણો ડેટા ખરેખર કોનો કહેવાય, એની માલિકી કોની, પછી પેલું અલ્ગોરિધમમાં જે પક્ષપાત આવી જાય છે એનું શું, એઆઈ ભૂલ કરે તો જવાબદારી કોની, અને ડિજિટલ વિભાજન, એટલે કે અમુક લોકો પાસે ટેકનોલોજી છે અને અમુક પાસે નથી, એની અસમાનતા, આ બધાનો સામનો કેવી રીતે કરવો. શું આપણી જૂની નીતિશાસ્ત્રની સમજ આ બધા માટે પૂરતી છે? ફ્લોરિડીનું માનવું છે કે કદાચ નહીં. જૂના સિદ્ધાંતો ઉપયોગી છે, પણ પૂરતા નથી. આપણને માહિતી, ડેટા અને અલ્ગોરિધમ્સને કેન્દ્રમાં રાખીને નવેસરથી વિચારવાની, નૈતિકતાને ફરીથી વ્યાખ્યાયિત કરવાની જરૂર છે.
ઓકે, તો આટલી બધી ચર્ચા પછી આ પુસ્તક અને ફ્લોરિડીના વિચારોમાંથી મુખ્ય કયા સંદેશાઓ આપણે તારવી શકીએ? આમ ટૂંકમાં શું યાદ રાખવા જેવું છે?
હા, મને લાગે છે કે કેટલાક મુખ્ય મુદ્દાઓ એકદમ સ્પષ્ટ છે. પહેલું અને સૌથી મોટું એ કે ચોથી ક્રાંતિ એ કોઈ કાલ્પનિક વાત નથી. એ વાસ્તવિક છે અને એ આપણી પોતાની જાત વિશેની સમજને મૂળમાંથી બદલી રહી છે. આપણે હવે બ્રહ્માંડનું કેન્દ્ર નથી, પ્રાણી જગતથી અલગ નથી, પોતાના મનના પૂરા માલિક નથી, અને હવે તો આપણી બુદ્ધિ પણ યુનિક નથી રહી. આ ખરેખર આપણા અસ્તિત્વ પર જ સવાલ ઉભા કરે છે.
અને આપણા દેશમાં, ભારતમાં, જ્યાં આપણે એઆઈ અને ડિજિટલ ટેકનોલોજીને આટલી ઝડપથી અપનાવી રહ્યા છીએ, ત્યાં સમજવું તો બહુ જ જરૂરી છે. આપણે ખાલી નવા સાધનો નથી વાપરી રહ્યા, આપણે પોતે બદલાઈ રહ્યા છીએ કે કેમ એ વિચારવું રહ્યું
છે. એટલે કે ઇન્ફોસ્ફિયર અને આપણું જીવન છે ઓનલાઈન.
આપણા ગુજરાતમાં જુઓ ને, ડિજિટલ પેમેન્ટ્સ, ઓનલાઈન ક્લાસીસ, સરકારી સેવાઓ માટેની એપ્સ, સોશિયલ મીડિયાનો વ્યાપ, આ બધું એ જ બતાવે છે કે આપણે ઓનલાઈન જીવી રહ્યા છીએ. આ હવે ભવિષ્યની વાત નથી, આ જ આપણી વાસ્તવિકતા છે.
ત્રીજો મુદ્દો, અને મારા મતે આજના સમયમાં સૌથી વધુ યાદ રાખવા જેવો, માહિતી સાચી હોવી જરૂરી નથી. માહિતી એટલે ડેટા વત્તા અર્થ. બસ આ એક નાની પણ બહુ શક્તિશાળી સમજણ છે. એ આપણને જે કંઈ પણ મળે, ખાસ કરીને ઓનલાઈન, એનું ધ્યાનથી વિવેક વાપરીને મૂલ્યાંકન કરવા પ્રેરે છે.
હા, પેલા વોટ્સએપ પર આવતા ફોરવર્ડ મેસેજ હોય કે ફેસબુક પર દેખાતી કોઈ ખબર, આ વાત યાદ રાખવી જ પડે. દરેક માહિતીને આંખ મીચીને સાચી માની લેવાય નહીં, જ્ઞાન અને માહિતીનો ભેદ સમજવો પડે.
ચોથો સંદેશ, આપણે ઇન્ફોક્સ બની રહ્યા છીએ. ટેકનોલોજી ખાલી બહારનું સાધન નથી, એ આપણને અંદરથી બદલી રહી છે. આપણી ઓળખ, આપણા સંબંધો, બધું ડિજિટલ રીતે ઘડાઈ રહ્યું છે, અને એટલે જ આપણા ડેટા પરનો હુમલો એ આપણી વ્યક્તિગતતા પરનો હુમલો છે. આ વાત ડેટા પ્રાઇવસીના મહત્વને બરાબર ઉજાગર કરે છે.
અને પાંચમો, આ બધાના પરિણામે માહિતી નીતિશાસ્ત્રની તાતી જરૂરિયાત. ડેટાની સુરક્ષા, એઆઈનો જવાબદારીપૂર્વક ઉપયોગ, ડિજિટલ દુનિયામાં સમાનતા જેવા મુદ્દાઓ પર આપણે ગંભીરતાથી વિચારવું જ પડશે, અને નવા નૈતિક નિયમો, નવા માળખા વિકસાવવા પડશે. ભારતમાં આધાર, ડિજિટલ ઇન્ડિયા, હેલ્થ સ્ટેક જેવા મોટા પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે, ત્યારે આ ચર્ચા વધારે અગત્યની બની જાય છે.
સાચી વાત છે. આ પુસ્તકના વિચારો એવા છે કે એકવાર સાંભળો કે વાંચો પછી મનમાંથી જાય નહીં. અમુક વાક્યો કે વિચારો તો ખરેખર મનમાં ચોંટી જાય એવા છે. ટેકનોલોજીનો યુગ નથી, આ તો માણસની પોતાની સમજણના પરિવર્તનનો યુગ છે.
અને બીજો પેલો, જે આપણે હમણાં જ વાત કરી, માહિતી એટલે સુવ્યવસ્થિત, અર્થપૂર્ણ ડેટા. મહત્વનું એ છે કે તે સાચી હોવી જરૂરી નથી. આ તો આજકાલ માટે એકદમ સ્પષ્ટ અને શક્તિશાળી ચેતવણી જેવું છે. માહિતી અને સત્ય એ બે હંમેશા એક જ હોય એવું માની ન લેવું.
ત્રીજો, ઓનલાઈન અને ઓફલાઈનનો ભેદ હવે અપ્રસ્તુત છે. આપણે ઓનલાઈન જીવી રહ્યા છીએ વૈશ્વિક ઇન્ફોસ્ફિયરમાં. આ આપણી આસપાસ જે બદલાઈ રહ્યું છે ને, એનું કેટલું સચોટ વર્ણન છે. હવે ડિજિટલ દુનિયામાંથી લોગ ઓફ થવાનો કોઈ સાચો વિકલ્પ રહ્યો જ નથી.
અને છેલ્લે, એ પણ બહુ અસરકારક છે, ઇન્ફોસ્ફિયરમાં આપણે ઇન્ફોર્ગસ બની રહ્યા છીએ. આપણા ડેટા પર હુમલો એ આપણી વ્યક્તિગતતા પર હુમલો છે. આ આપણને આપણું જે ડિજિટલ અસ્તિત્વ છે અને એની સુરક્ષા કેટલી જરૂરી છે એના વિશે ગંભીરતાથી વિચારવા મજબૂર કરે છે.
તો આ બધી ગહન વાતો થઈ, પણ હવે સવાલ એ થાય કે આ બધા વિચારોનો આપણા રોજિંદા જીવનમાં શું ઉપયોગ? આપણે આ બધું જાણીને શું કરી શકીએ? આ જ્ઞાનને વ્યવહારમાં કેવી રીતે મૂકી શકીએ?
હા, એ બહુ સારો પ્રશ્ન છે. મને લાગે છે કે સૌથી પહેલું અને અગત્યનું પગલું એ છે કે આપણે આપણી વ્યક્તિગત ડિજિટલ સાક્ષરતા વધારીએ. આપણે જે એપ્સ વાપરીએ છીએ, જે વેબસાઇટ ખોલીએ છીએ, એ આપણો કેટલો ડેટા લે છે, એનો શું ઉપયોગ કરે છે, એના વિશે થોડું જાણીએ, સજાગ બનીએ. ફોનમાં જે પ્રાઇવસી સેટિંગ્સ હોય છે એને ખાલી ઓકે કરવાને બદલે જરા સમજીને વાપરીએ.
બીજું, અને આ તો બહુ જ જરૂરી છે, માહિતીનું વિવેચનાત્મક મૂલ્યાંકન કરવાની ટેવ પાડીએ. કોઈ પણ મેસેજ ફોરવર્ડ કરતા પહેલા, કોઈ પણ ખબર પર વિશ્વાસ કરતા પહેલા 2 મિનિટ અટકીને વિચારીએ, શું આ સાચું હોઈ શકે, આનો સોર્સ શું છે, કોણે મોકલ્યું છે. ફેક ન્યૂઝ સામે લડવું હોય તો શરૂઆત અહીંથી જ કરવી પડે.
ત્રીજું, જો આપણે કોઈ વ્યવસાયમાં હોઈએ, ખાસ કરીને જ્યાં ટેકનોલોજી કે ડેટા સાથે કામ કરવાનું હોય, તો એના નૈતિક પાસાઓ વિશે પણ વિચારવું જોઈએ. આપણે જે બનાવી રહ્યા છીએ કે જે સેવા આપી રહ્યા છીએ, એનાથી કોઈને નુકસાન તો નથી થઈ રહ્યો ને? એમાં કોઈ પક્ષપાત તો નથી આવી રહ્યો ને?
અને ચોથું, જે થોડું અઘરું લાગે પણ જરૂરી છે, તે છે જાહેર ચર્ચામાં ભાગ લેવો. ડેટા સુરક્ષાના કાયદા બને, એઆઈના નિયમો બને, ત્યારે એ ફક્ત નિષ્ણાંતોનો વિષય નથી રહેતો, એની અસર આપણા બધા પર થવાની છે. એટલે થોડું જાણીને સમજીને એમાં પોતાનો મત રજૂ કરવો અથવા ઓછામાં ઓછું એના વિશે જાગૃત રહેવું.
દાખલા તરીકે, કોઈ વ્યક્તિ નક્કી કરે કે ભાઈ હવે હું સોશિયલ મીડિયા પર મારી બહુ અંગત માહિતી શેર નહીં કરું, અથવા કોઈ કંપની નક્કી કરે કે અમે ગ્રાહકોનો ડેટા કેવી રીતે વાપરીશું એ વિશે વધુ પારદર્શક બનીશું. આવા નાના લાગતા પગલાં પણ ભેગા મળીને મોટો ફરક લાવી શકે છે.
આખી ચર્ચાને અંતે જો મને પૂછો કે મારા માટે સૌથી પ્રભાવશાળી વિચાર કયો રહ્યો, તો એ છે માહિતીને વાસ્તવિકતાના એક મૂળભૂત ઘટક તરીકે જોવાનો વિચાર. માહિતી ખાલી સંદેશો પહોંચાડવાનું સાધન નથી, પણ એ આપણી દુનિયા અને આપણી જાતને ઘડે છે, બનાવે છે. આ એક સમજણ જ ટેકનોલોજીને જોવાનો આપણો આખો દ્રષ્ટિકોણ બદલી શકે છે.
અને મારા માટે પેલો ઇન્ફોગાવનો ખ્યાલ અને પ્રાઇવેસીની જે નવી વ્યાખ્યા ફ્લોરિડી આપે છે, કે એ ખાલી એકાંત નથી પણ પોતાની ઓળખના નિર્માણનો અધિકાર છે, એ ખરેખર બહુ શક્તિશાળી લાગ્યું. એ આપણને યાદ અપાવે છે કે આ ડિજિટલ યુગમાં આપણી વ્યક્તિગતતા, આપણી જાત કેટલી નાજુક છે અને સાથે સાથે કેટલી મહત્વપૂર્ણ પણ છે. અને હા, પેલી વાત કે માહિતી સાચી ન હોઈ શકે એ તો સતત મનમાં ઘૂમરાયા જ કરે છે.
તો અંતે શ્રોતાઓ માટે એક વિચાર મૂકીને જઈએ. જેમ જેમ ટેકનોલોજી વધુ ને વધુ સ્માર્ટ થતી જાય છે અને આપણે વધુ ને વધુ ઇન્ફોગ્સ બનતા જઈએ છીએ, તેમ ખરેખર માનવ હોવાનો અર્થ શું છે? શું બદલાઈ રહ્યું છે? ભવિષ્યમાં આપણી વિશિષ્ટતા શું રહેશે? શું આપણે આપણી સ્વતંત્ર ઈચ્છાશક્તિ, આપણી નૈતિક મૂલ્યો આ નવા માહિતીના મહાસાગરમાં જાળવી રાખી શકીશું? વિચારવા જેવો પ્રશ્ન છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.